તારીખ 2/10/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 44.
ભક્તિ પ્રકરણ છે. પ્રતિપક્ષ રૂપે લીધું છે. સત્પુરુષનો વિરોધ થાય કે વિરાધ ન થાય, પ્રતિ પરિણામમાં દર્શનનો દોષ છે, મહાદોષ છે, એ ઉત્પન્ન થાય છે. પ્રતિ પરિણામ બીજા કોઈ પણ તીવ્ર કષાય કરતા વધારે મલિન પરિણામ છે. એના જ પ્રતિપક્ષમાં નાનીના સત્પુરુષના પરમ આદર ભાવમાં મુમુક્ષુનો દર્શનોની મંદતા સહજત થાય છે. દર્શનો થવાના, મંદ થવાના જે અનેક પ્રકારના પરિણામ છે, તે સર્વ પ્રકારના પરિણામમાં સૌથી સુગમ અને સૌથી સારો ઉપાય આ છે કે જો વર્તમાનમાં સત્પુરુષ વિદ્યમાન હોય તો તેનો પરમ આદર થાય, તેના પ્રત્યે અત્યંત બહુમાન, અત્યંત ભક્તિ ઉત્પન્ન થાય. એ દર્શનને મંદ થવાનું અને દર્શનની મંદતા થતાં બીજા આનુષંગિક અવગુણો છે, એને લગતા જે અવગુણો છે, એ અવગુણો મટવાનું બહુ મોટું સાધન આ છે. જેમ કે દર્શનનો તીવ્ર હોય તો પૂર્વગ્રહી તેવા મિથ્યા ગ્રહો અનેક પ્રકારના હોય છે, એ પણ ટળવાનું કારણ બને છે સત્પુરુષની ભક્તિને કારણે. સ્વછંદ પણ ટળવાનું સહેજે કારણ બને છે સત્પુરુષની ભક્તિને લીધે. માનવી સૌથી વધુમાં વધુ મનુષ્ય પર્યાયમાં પ્રતિબંધક કારણ છે, એ સહેજે ટળવાનું કારણ બને છે સત્પુરુષની ભક્તિમાં. અનેક પ્રકારના પ્રમાદાદીના દોષ છે, એ પણ કરવાનું કારણ બને છે સત્પુરુષની ભક્તિમાં. અથવા આત્મ સ્વરૂપની જાગૃતિનો જે અભાવ છે, એ જાગૃતિ આવવાનું કારણ પણ સત્પુરુષનો યોગ છે અને તે પણ ભક્તિ સહિતનો યોગ છે. એ સ્વરૂપની જાગૃતિ ઉત્પન્ન થવાનું પણ એક જબરદસ્ત નિમિત્ત છે. તો એટલી વાત છે કે સમાગમ રહે એટલો કાળ ભક્તિ રહે, બહુમાન રહે, કે સમાગમ છૂટી ગયા પછી પણ એની ભક્તિનું બહુમાન છૂટી રહે સાથે સાથે, એવું બને છે કે જગતના પદાર્થોમાં એવું બને છે કે મીઠાઈ ખાય ત્યારે જ મીઠાઈ સારી લાગે, એનો મહિના હોય પછી એનો મહિના ન હોય, દુકાને વેપાર કરવા બેસે ત્યારે જ પૈસાનો મહિમા હોય, ખરા હોય ત્યારે પૈસાનો મહિમા પડી જાય, એ બને એવું તો બનતું નથી. અહીંયા તો બહુમાન અને ભક્તિનો વિષય છે. એટલે સમાગમ છે, પ્રત્યક્ષ સમાગમ છે, એવા એ રસ વધારાનું કારણ નિમિત્ત પડે છે, તો પછી ભાવ જળવાઈ રહ્યો એ તો સહજ જ છે. કોઈ ભાવ છૂટી જાય, સમાગમ છૂટી જાય એટલે ભાવ છૂટી જાય એમ કઈ બને, અથવા જે ચીજ જોઈએ એ મળે ત્યારે એનું સુખ અથવા એનો આનંદ, અને ન મળે ત્યારે મળવા સંબંધીનો એનો તીવ્ર પરિણામ, તો બંને એક જ પ્રકાર છે. એમાં બીજું શું ફરક પડે? ન હોય ત્યારે મળે એમ ભાવના તીવ્ર રહે, અને મળે ત્યારે મળવાથી વિશેષ મળવાનો ભાવ તીવ્ર થાય, મળવાનો ભાવ તીવ્ર થાય. બંને વખતે પરિણામ તો એક જ પ્રકારે કામ કરે છે, સંયોગ હોય તો યોગ હોય. પોતાને કરવાનું કારણ છે એવું સમજાય, અને જે કિંમત આવે, જે મૂલ્યાંકન થાય એ બહુમાન છે અથવા ભક્તિ છે. સત્પુરુષ છે, બીજા અર્થમાં ત્યાં સત પ્રગટ છે એ સત્પુરુષ છે. જેને પ્રગટ સત પ્રત્યે બહુમાન કે આદર નથી, તેને અપ્રગટ સત એવા પોતાના આત્માનું તત્વનું બહુમાન છે કે આદર છે એ વાત કેવી રીતે સંભવિત છે? એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તત્વની વિશેષતા કરવી કે સત્પુરુષની વિશેષતા કરવી. તો જે આત્મતત્વ તત્વ એટલે આત્મતત્વ, જે આત્મતત્વની વિશેષતા કરવી છે એ આત્મતત્વ પોતાને વિશે હજી પ્રગટ નથી અને અવ્યક્ત છે, અને સત્પુરુષને વિશે તે પ્રગટ અને વ્યક્ત છે. તો પ્રગટ પ્રત્યે પણ જેને બહુમાન અથવા એનું મૂલ્યાંકન નથી, અને અપ્રગટ ઓળખાય અને એનું બહુમાન થાય એ અવસર ક્યાંથી આવવાનો? એ ક્યાંથી બની શકવા એવું છે? કેવી રીતે બની શકવા એવું છે? બની શકતું અને દર્શન મોહની જે મંદતા થાય છે તે સ્થિતિમાં તે મુમુક્ષુ જીવ સત્પુરુષનો બોધ ગ્રહણ કરવાની યોગ્યતા એટલે પાત્રતામાં આવે છે. પાત્રતા એ પામવાની મુખ્ય ભૂમિકા છે. જ્ઞાનનો ઉઘાડો કોઈ પામવાની ભૂમિકા નથી, દૈનિકલક્ષી જ્ઞાનનો ઉઘાડ એથી કોઈ પામી જાય કે જેને લઈને શાસ્ત્ર વાંચવાનું સાધન બને છે, એથી કોઈને કરીને કોઈ પામી જાય એ બનતું નથી, પણ પાત્રતા વિશેષને લઈને પામવાનું બને છે. આ જ કારણથી પાત્રતા ત્યાં ઉત્પન્ન થતી હોવાના કારણથી સત્શાસ્ત્રોમાં પણ ઠામ ઠામ સત્સમાગમ ઉપર ભાર દેવામાં આવ્યો છે. મોક્ષની ભૂમિકામાં ખાસ કરીને જ્યાં હજી નબળી સ્થિતિ છે, મોક્ષની ભૂમિકા એટલે નબળી સ્થિતિ સમજવી. જ્ઞાનીની ભૂમિકા છે એમાં પુરુષાર્થ પ્રગટ થયેલો હોવાથી તે બળવાન સ્થિતિ છે. એ પહેલા જ્યાં ભૂમિકામાં નબળી સ્થિતિ છે તે ભૂમિકાની નિર્મળતા થવાનો, તે ભૂમિકામાં વિશેષ લાભ થવાનો આ હેતુ છે સત્પુરુષ પ્રત્યેનો આદર અને ભક્તિ. અને એક ભૂમિકામાં એની આવશ્યકતા છે ખાસ પ્રકારે એની જ આવશ્યકતા છે એમ સમજીને સત્શાસ્ત્રની અંદર ઠામ ઠામ એ વિષયનું નિરૂપણ છે, એની પાછળ એ કહેવા પાછળનું આ રહસ્ય છે કે મુમુક્ષુને શા માટે સત્સમાગમનો વિશેષપણે ઉપદેશ કરવામાં આવે છે એનું કારણ શું. મુમુક્ષુની ભૂમિકામાં તે ભૂમિકાની નિર્મિતા થવાનો હેતુ છે, એ હેતુ આ વિષયનું રહસ્ય છે. તેથી તે વાત તે વિષય જરા પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, એટલે કે ગૌણ કરવા યોગ્ય નથી, મુખ્યપણે એ લક્ષ કરવા યોગ્ય છે. ઊંડી વિચારણા કરતા અથવા આત્મહિતના વિષયમાં ઊંડું વિચારતા સ્પષ્ટ જણાયું છે અથવા લાગે તેવું છે. કારણ કે અગમ અગોચર નિર્વાણ માર્ગ પોતાને મળે જ્ઞાનીના આશ્રય વિના શોધવો અશક્ય છે અને કાળ ગયો છે, ત્યારથી પોતાનું અસ્તિત્વ છે અને ભૂતકાળમાં લંબાવે તો અનંત કાળથી પોતે છે અને અનંત કાળ ગયો છે, પણ એને માર્ગનો પત્તો નથી લાગ્યો, એ એક નક્કર હકીકત છે. અને એનું કારણ એ છે કે એ માર્ગ અગોચર માર્ગ છે, અગમ માર્ગ છે. જે સ્થિતિમાં આ સંસારી જીવ જે સ્થિતિમાં ઊભો છે એ સ્થિતિમાં એને જલ્દી ગમ ન પડે એવો વિષય છે, એને ઇન્દ્રિય જ્ઞાનમાં જલ્દી ગોચર ન થાય એવો વિષય છે, ન સમજાય એવો વિષય છે. અથવા એવા માર્ગના સાહિત્ય મળે છતાં એ માર્ગ કેમ હાથમાં આવતો નથી, શાસ્ત્ર તો મળે છે માર્ગ કેમ હાથમાં આવતો નથી. યથાયોગ્ય ભૂમિકામાં જીવ આવ્યો નથી, જે માર્ગ મળવામાં પ્રતિબંધક કારણ છે તો દર્શન મોહ છે. દર્શન મોહમાં ઉભો છે એક એવો પડદો આડો છે કે એ માર્ગ ને માર્ગના વિષય બુદ્ધિ આત્મતત્વ છે, એ વસ્તુ એને લક્ષ ઉપર આવતી નથી, જ્ઞાન ઉપર આવતી નથી, સમજ ઉપર આવતી નથી, એની અંતર સુજ આવતી નથી. એવી સ્થિતિમાં જ્ઞાનીના આશ્રય વિના એ પોતાની મેળે શોધી કાઢે એવો કોઈ અભિપ્રાય રાખે તો એ વસ્તુ અશક્ય છે. બહારમાં અસત પ્રસંગો અને પાંચ ઇન્દ્રિયોના વિષયોના ફેલાવાનો ઘેરાવ જોતા શાસ્ત્રથી ધારેલો બોધ અને પરિણામમાં સ્થિર રહેવા અને પરિણામ સ્થિર રહેવા વિકટ છે. તેમ પાત્રતા અને યોગ્યતા વાળા જીવને પણ સમજાય છે. શું કહેવું છે કે બહારમાં જે પ્રસંગો છે, ઉદયમાન પ્રસંગો છે, અને જે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો જે સંયોગ છે એ પરિસ્થિતિમાં અને જે પરિસ્થિતિમાં જે કમજોર પરિસ્થિતિમાં જે નબળી પરિસ્થિતિમાં આજે ઊભો છે ત્યાં માત્ર શાસ્ત્રથી ધારેલો કે ધારણામાં લીધેલો, યાદદાસ્તમાં લીધેલો, વિચારમાં લીધેલો બોધ અને એ બોધ અનુસાર જે કંઈ પરિણામ સ્થિર રહેવા જોઈએ, એ બોધની અસર જે પરિણામ ઉપર રહેવી જોઈએ એ ઘણું વિકટ છે. એ વાત સહેજે સહેજે પાત્રતા અને યોગ્યતામાં સમજી શકાય એવી વાત છે. શું એમાં તફાવત લેવો છે કે શાસ્ત્રમાં છે અને પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં જાય તો બે વચ્ચે બહુ મોટો ફરક છે. પોતાને જે વાત સમજવામાં આવી હોય એમાં યથાર્થતા છે કે નહીં એ પણ પ્રત્યક્ષ સમાગમ વિના એ વાત સમજાવવી મુશ્કેલ છે. એટલે કોઈ જુદો અભિપ્રાયથી એ વાત પકડી લઈએ, કહેનારનો દ્રષ્ટિકોણ ત્યાં જુદો હોય તો એને પોતાને સમજ નથી પડતી કે અહીંયા મારી કંઈક કલ્પના જુદી પડી ગઈ છે, એ પોતાને નથી સમજાતો. એટલે એ રીતે પણ માર્ગ પામવા માટે જેને માર્ગ જોયો છે અથવા જેને માર્ગ અનુભવ ગોચર છે એના પ્રત્યક્ષ આશ્રયમાં પ્રત્યક્ષ યોગમાં એ વિશે સમજાવો જેટલો સુગમ છે એટલો સુગમ, શાસ્ત્રથી સમજવો એ વિશે એટલો સુગમ નથી એ સમજી શકાય એવી વાત છે. એક વાત નકશાથી બતાવીને એક વાત પ્રત્યક્ષ એ સમજાવે કે આમ કહેવા માંગે છે, આ લીટીનો અહીંયા આ અર્થ છે, અહીંયા આ શબ્દની પાછળ આ અભિપ્રાય છે, આ કે આ વચનની પાછળ અહીંયા વજન છે, અહીંયા વજન ઓછું છે, અહીંયા વજન વધારે છે. વિષય દોષને મટાડવાનો હોવા છતાં બે નહીંથી વાત ચાલે છે અને બે નહીંને વિષય વિરોધ પણ છે. હવે કઈ યોગ્યતામાં કયા જીવને શું ઉપકારી છે એ પ્રત્યક્ષ સત્પુરુષ બતાવી શકે છે, શાસ્ત્ર કેવી રીતે બતાવશે? શાસ્ત્ર તો તે જીવને ઉપકારી થાય છે કે જે જીવનું અંતરલક્ષ છે એ એમાંથી તારવે કે આટલું મારા કામનું આટલું મારા કામનું નહીં. કેમ કે શાસ્ત્ર છે એ સમષ્ટિને ઉદ્દેશીને લખાયેલું છે, વ્યક્તિને ઉદ્દેશીને નહીં. શાસ્ત્ર છે, શાસ્ત્ર રચનાર આખા શાસનના બધા જીવોને સમગ્રપણે લક્ષમાં રાખીને વાતને મૂકે છે, પ્રસિદ્ધ કરે છે, રજૂઆત કરે છે. સત્પુરુષના યોગનો લાભ એ છે કે વ્યક્તિગત રીતે એને શું જરૂરી છે એ સિદ્ધિ પોઈન્ટ આઉટ કરે છે. પેલામાંથી એટલું તારવવું પડે છે કે વ્યક્તિગત રીતે મને કેટલું જરૂરી અને મને કેટલું જરૂરી નહીં એ છાંટણી એને કરવી પડે, ને એ છાંટણી કરવાની એનામાં શક્તિ છે કે કેમ એ બીજો સવાલ છે. અને એવી શક્તિ હોય કે ન હોય ને છાંટણી કરે તો સાચી થાય કે ખોટી થાય એ ત્રીજો વિષય છે. ત્યારે એ બધા જોખમમાંથી બચીને સીધે સીધો પોતાને જ કામ ન મળે એવો આ ચોખ્ખો વિષય છે. એક વેપાર કરે ત્યાં પણ એટલો વિચાર કરે છે કે આપણને જોખમ કેટલું, આમાં નફો મળે કે ન મળે એ વાતને એ બાજુ રાખીને નુકસાન થાય કે ન થાય અને થાય તો કેટલું થાય એ થાય આપણે ખમી શકીએ કે આપણી મૂડી બુદ્ધિ ડૂબી જાય કે માત્ર અલ્પ નુકસાન થાય તો એમાં આપણને બીજી તકલીફ ઊભી ન થાય, આ બધો વિચાર જીવ કરે શકે. અને બને ત્યાં સુધી કોઈ પણ જોખમ વિના કોઈ કાર્ય થતું હોય તો એનો અભિપ્રાય એવા કાર્યની પસંદગી ઉપર રહે છે. એટલે સંસારમાં એ બહુ બહારના કાર્યોમાં વેપાર આદિમાં એ સંભવિત નથી, ક્યાંક ને ક્યાંક પણ એને જોખમ લેવું જ પડે છે. અહીંયા એમ કહે છે કે આ એક એવો વેપાર છે કે તમે જોખમ તારો બંધ થઈ જાય છે એવો વેપાર છે. તો એને પસંદ કરવામાં બીજો તર્ક શું, બીજો વિકલ્પ શું? જયારે જોખમ વિનાનો વેપાર મળે છે તો એ સંબંધમાં બીજો તર્ક ને બીજો વિકલ્પ કરવાનું શું શું પ્રયોજન છે, શું આવશ્યકતા છે? જો તને બીજો તર્ક કે બીજો વિકલ્પ આવે છે તો એમ સમજાય છે કે આ વિષયની શું પરિસ્થિતિ છે એ તારા ધ્યાન ઉપર આવી નથી, તારા લક્ષ્ય ઉપર આવી નથી કે આમાં શું ફાયદો છે ને બીજામાં શું ગેરફાયદો છે એ વાત તને સમજાણી નથી. એટલે પાત્રતા અને યોગ્યતા વાળા જીવને તે સમજાય છે, અથવા પાત્રતામાં આવેલા જીવો યોગ્યતામાં આવેલા જીવોને સત્પુરુષની ભક્તિ હોવી ઘટે છે એ કહેવાની ભાગ્ય જ જરૂર પડે છે. સર્વજને એ વિષયમાં આવવાનું ચાલુ થાય છે એનું નામ જ પાત્રતા અને યોગ્યતા છે. એને કોઈ સમજાવે એ વિષય પણ એને સમજાવવો પડે એ નથી બનતો. હવે થોડી બીજી વાત છે કે વળી આવા પ્રત્યક્ષ સત્સમાગમ કાળે જ્ઞાની પુરુષ સાથે લૌકિક પ્રશ્નોત્તર અને અપ્રયોજનભૂત વિષયમાં ખાસ કોઈ કારણ વિના પડવું જોઈએ નહીં. કે સત્સમાગમના કાળમાં તો પોતાના મુખ્ય પ્રયોજનનો વિષય અને અલૌકિક વિષયમાં જઈને જે કાંઈ સમય છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. કેમ કે સમાગમનો વિષય નિરંતર તો રહી શકતો નથી વ્યક્તિગત રીતે કોઈની સાથે, તો જે કાંઈ અલ્પકાળ રહે છે એમાં જે કોઈ આ લોકોત્તર વિષય છે અને એમાં પણ જે પોતાના પ્રયોજનનો વિષય છે એ જ એ વિષયને જ મુખ્ય કરીને એ વિષયનો વાર્તાલાપ ચાલે કે વિચારોની આપ લે ચાલે, તો એ વિવેકનો વિષય છે અને એવા સમયની અંદર ફાલતુ વિષય અથવા તો લૌકિક બનાવો લૌકિક પ્રસંગો અને એ વિષયની અંદર સમય પસાર કરવો એ યોગ્ય નથી. એટલે ખાસ કોઈ કારણ વિના, એટલે કોઈ એવું કારણ બની ગયું હોય અને પોતાની મૂંઝવણનો વિષય હોય લૌકિકમાં તો આવી જાય છે, પણ એ અનિચ્છાએ કે આ વસ્તુ તો નહીં આવવી જોઈએ છે, પણ પોતાના દોષ મટાડવા માટે કઈક એવી વાત ચર્ચવી પડે તો બીજો વિષય છે. મુખ્યપણે તો પાછળ છેલ્લે જ વાત લીધી છે કે તેમ થવામાં પારમાર્થિક વિષય અને પ્રયોજન ગૌણ થઈ જાય છે. તે કાળ પૂરતું પારમાર્થિક પ્રયોજન છે અને પારમાર્થિક વિષય જે પ્રયોજનનો વિષય છે એ ત્યાં ગૌણ થઈ જાય છે, અને જે અપ્રયોજનભૂત છે અને લૌકિક છે એ મુખ્ય થાય છે. તો એમ થાય ત્યારે એને એ કાળે જે વિવેક વાપરવો જોઈએ એ વિવેક એની વિશે વાત છે. અવિવેક વર્તે છે એટલો પ્રસંગો સાથે થોડો ઘણો તો સંબંધ છે જ, કેમ કે પરમાર્થને ગૌણ કરે એટલે તત્વને ગૌણ કરે, તત્વને ગૌણ કરે એટલે દર્શનનો તો ઊભો છે. એને તો એટલી બધી જગ્યાએ એ ઘૂસી જવાના દરવાજા છે કે જરાક જીવ આડો ઓળો ચાલે એટલે એ તો હાજર થઈ જાય છે. આ પરિસ્થિતિ ઊભી છે. એ પણ એક એવું પડખું છે વિચારમાં લેવા જેવું. એ ઉપરાંત વળી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારતા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષના વચનોને કેટલાક જીવો પોતાની યોગ્યતા વશ અથવા પોતાના એ પ્રકારના દ્રષ્ટિકોણને લઈને લૌકિક અર્થઘટનમાં લઈ જાય છે. ખરેખર એને લૌકિક અર્થઘટનમાં નહીં લઈ જતા, અલૌકિક દ્રષ્ટિએ આ વચનો શું નિર્દેશ કરે છે, આ વચનોનો શું આશય છે, અલૌકિક આશય આમાં કેવી રીતે છે, એ રીતે એને વિચારવા યોગ્ય છે. ક્યારેક એ વિષયમાં વધારે સ્પષ્ટીકરણ છે કે ક્યારેક એવું બને છે કે ઉપર ઉપરથી સાધારણ દેખાતી વાત પણ ઊંડા પરમાર્થ પ્રત્યે લઈ જનારી હોય છે. એવું જે જ્ઞાનીનું વચન ગાંભીર્ય તે નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છે. શું છે કે કોઈ વાત સીધી સાદી એવી લૌકિક દેખાતી હોય પણ જેના પરિણમનનો મુખ્ય લક્ષ અથવા મુખ્ય દોર એક આત્મસાધના અને આત્મહિત થાય એવો છે, અથવા એ જ એનું જીવન છે, પરિણમન એટલે એ જ એનું જીવન છે, ત્યાં દરેક વાતમાં એ વાત કેવી રીતે નિહિત છે અને એ કેવી રીતે એની અપૂર્વતા આવે છે એ જરા ઊંડી લક્ષ રાખીને શોધવા જેવો વિચાર છે, શોધવા જેવો વિષય છે. એવું બને છે કે ઉપર ઉપરથી સાધારણ દેખાતી વાતમાં પણ કોઈ વખત ઊંડો પરમાર્થ મળી જતો રહે છે, અથવા ઊંડા પરમાર્થ પ્રત્યે ઊંડાણથી લઈ જવાનો એની અંદર કોઈ નિર્દેશ હોય છે, સીધો કે આડ કચરો, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એવા પ્રકારો હોય છે. તેથી એવા લક્ષથી સત્સમાગમમાં રહેવા યોગ્ય છે, એ લક્ષ સાથે રાખીને રહેવા યોગ્ય છે કે જેથી વાતની જે હળવાશ છે એ હળવાશને લઈને જે વિષય ચાલ્યો જાય એવું ન બને, પણ એની ગંભીરતાને એનું ઊંડાણથી કાંઈક તેનો મર્મ મળી જાય એવા પ્રકારો બને છે. જો લક્ષ હોય તો, લક્ષ ન હોય તો કેટલીક વાતો સાધારણ લાગે છે અને એ સાધારણ રીતે ચાલ્યો જાય છે, અથવા તો કોઈ વાર જીવને એમ લાગે છે કે આ વાત સાધારણ કરે છે પણ એના કરતાં મને આ વિચાર એના કરતાં પણ સારો લાગે છે એમ કરીને કંઈક પોતાની વિશેષતા પણ એને આગળ થઈ જાય છે, મુખ્ય થઈ જાય છે. સર્વ જીવોને હિતકારી જ્ઞાનીની વાણીને કાંઈ પણ આત્માર્થ સિવાયના એકાંત દ્રષ્ટિકોણથી ગ્રહણ ન કરાય તે અત્યંત સાવધાની રાખવા યોગ્ય છે, નહીં તો અહિત થવાની સંભાવના છે. શું અહીંયા કહે છે કે જ્ઞાનીની વાણીમાં આત્માર્થ રહેલો છે, આત્માર્થનો દ્રષ્ટિકોણ રહેલો છે, તેથી એ દ્રષ્ટિકોણથી એ વાણીને ગ્રહણ કરાય તો જ તે ગ્રહણ, તો તે વાણીનો યોગ છે એ યથાર્થતાને પામે છે, અને નહીતર ક્યાંય ને ક્યાંય એકાંત ઉત્પન્ન થઈ જાય છે, અથવા જે કાંઈ કહેવા માગે છે એમાં જે આત્મહિત જળવાયેલું છે, સચવાયેલું છે, એ ખંડિત થઈને એકાંતે એના ઉપર એટલે જોઈએ એના કરતાં ઓછું કે વધારે વજન જતા એ વિષય ઉપર આધાર રાખે છે. નિર્ણય હિત થવાને બદલે અહિત થવાનું સંભાવના છે અહીંયા, ત્યાં નહીં તો અહિત થવાની સંભાવના છે. એટલે આનો પ્રકાર એ છે કે જો જ્ઞાનીની વાણીમાં આત્મહિત મુખ્ય છે અને આત્માર્થ આત્માર છે જ એને ગ્રહણ કરવી, એવો જો દ્રષ્ટિકોણ અપનાવવામાં ન આવે તો અનર્થ થવાની સંભાવના છે કે જેમાંથી અહિત થવાની પણ સંભાવના છે. એટલે આ વિષયની જે સૂક્ષ્મતા છે એમાં એનો જે મુખ્ય પાયો છે અથવા મુખ્ય એનો દોર છે એટલો છે કે આત્માર્થ છે એને મુખ્ય રાખવો, આત્માના પ્રયોજનને મુખ્ય રાખવું, હિતને મુખ્ય રાખવું, એ દ્રષ્ટિકોણ બધો લાગુ કરીને એ વાતને સમજવી, આ પ્રકાર હોય તો અનર્થ અથવા અહિતમાંથી બચી જાય, નહીંતર અહિત થવાનું પણ બની શકે છે, સંભાવના છે એટલે બની શકે છે. તે કારણથી મુમુક્ષુ જીવને અલ્પકાળે અને અલ્પ પ્રયાસે સર્વ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારે અનિષ્ટોથી બચવાનું કારણ જોઈને પોતાનું ચિત્ત સત્પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે. આ બધા પડખાઓનો સમગ્રપણે વિચાર કરતા એણે એમ કહ્યું કે તે કારણથી એનો અર્થ છે કે આવા અનેક પડખાઓનો સમગ્રપણે વિચાર કરતા મુમુક્ષુ જીવને અલ્પકાળમાં સમય ઓછો લાગે અને અલ્પ પ્રયાસ એટલે મહેનત ઓછી પડે એટલે બીજે બાહ્ય પરિશ્રમમાં ઘણી મહેનત કરે એના બદલે સિદ્ધિ પોતાના પ્રયોજન ઉપર જ એની મહેનત કરે એટલે પરિશ્રમ અથવા પુરુષાર્થ લગાવે, ત્યાં તો જે લગાવવો જોઈએ એટલો જ લગાવવો પડશે, એમાં ઓછો લગાવ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારથી બીજા દોષોથી અને અનિષ્ટથી બચવાનું કારણ જોઈને મુમુક્ષુ જીવને પોતાનું ચિત્ત સત્પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે કે જે સત્પુરુષના આશ્રય અથવા એના સમાગમે રહેવાનું થાય તો બહુ મોટી વાત છે. જીવને પામી જવા માટે સંસારનો અભાવ કરવા માટે બહુ મોટી તક છે અને નિકલ જૂઠા બહુ ખાધા છે અને અહીંયા પણ હવે મનુષ્ય બહુ મળ્યા પછી જૂઠું ખાતા કોને ખબર છે કે કેટલો અનંતકાળ જાય, એનો કોઈ હિસાબ કિતાબ પોતે મૂકી શકે એવું નથી. તેથી આશ્રયની ભાવનામાંથી મુમુક્ષુ સામાન્યપણે વર્તે છે. વળી શ્રી ગુરુનો ઉપદેશ લાયક જીવને પાત્ર જીવને તો સર્વ પ્રકારે આત્માર્થ પોષક જ હોય છે. લાયક જીવને પાત્ર જીવને તો એનો આત્માર્થનું પોષણ થાય એવો જ જ્ઞાનીનો સત્પુરુષનો ઉપદેશ હોય છે. એવા ઉપદેશમાં સર્વ પ્રકારે આત્માર્થ પોષક એમ કોઈ પ્રકારે એના આત્માર્થથી વિરુદ્ધ જાય એવી વાત શ્રી ગુરુના ઉપદેશમાં એ પણ હોતી નથી. સામાન્ય રીતે પૂર્વના વિપરીત સંસ્કારને વશ કોઈ વાત કે કેટલીક વાત મુમુક્ષુને અથવા પોતાને ન સમજાય એવા પ્રસંગો બને છે. ત્યાં એને આ વાત બરાબર નહીં હોય એવી શંકા કરવા જેવી છે. અહીંયા એમ પરખું લેવું છે કે શ્રી ગુરુના વચનમાં શંકા ન કરવી જોઈએ, શંકા ન કરવી જોઈએ. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે તો ન સમજાય તો પણ હવે આ રાખીને માની લેવું, એમ અહીંયા પ્રશ્ન નથી. સમજવાનો પ્રયાસ કરવો તે આસ્તિક બુદ્ધિથી. શંકા તો એને કહેવાય છે કે જેમાં આસ્તિક બુદ્ધિનો અભાવ થાય. આ જરા વિચારવા જેવું વિષય છે. આસ્તિક બુદ્ધિનો અભાવ થાય ત્યાં એને શંકા કહેવામાં આવે છે. અને આસ્તિકપણું રાખીને, આસ્થા રાખીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યાં એને શંકા નથી કહેવામાં આવતું, ત્યાં એને જિજ્ઞાસા કહેવામાં આવે છે. જિજ્ઞાસા અને શંકા વચ્ચેનો આ અંતર છે. એમ કે જ્ઞાની પુરુષના વચનની વિશે શંકા ન કરવી. શંકા ન કરવી એનો અર્થ આ છે કે જિજ્ઞાસા ઉડાવવા નથી માગતા, અથવા ન સમજાય તો પણ અંધપણે હાય હા રાખવી, ન સમજાય તો બરાબર છે, જી હા બરાબર છે, એમ કરી લેવાથી કોઈ લાભ થાય છે એમ પણ અહીંયા કહેવાનો આશય છે. બરાબર પરીક્ષા દ્રષ્ટિથી, તુલનાત્મક દૃષ્ટિથી અને જિજ્ઞાસા બુદ્ધિથી પૂરો વિષયને છંછેડીને એનો નિર્ણય કરવો, એમાં કોઈ જાતનો વિરોધ હોય શકે નહીં કે એમાં કોઈ જાતનો બરાબર નથી એમ કહી શકાય. પણ આસ્તિક બુદ્ધિ ન રહે, આમાં કઈ જ્ઞાની પણ ભૂલા હોય એવું લાગે છે, એ પ્રકારે જે શંકા જાય છે એ શંકા ક્યારે પણ કરવા યોગ્ય નથી. અને એટલી શંકા થાય ત્યારે સમજવું કે એ જીવને ત્યાં મુમુક્ષુતા રહી નથી. હમણાં અમદાવાદમાં એક વિડીયો કેસેટ જોઈ હતી બેન્સની ચર્ચાનો, એમાં આ વિશે ચાલી ગયો છે. ગુરુદેવના વચન પ્રત્યે શંકા જી થાય તો મુમુક્ષુતા ન રહે, તો મુમુક્ષુતા ન રહે, મુમુક્ષુતા ચાલી જાય એવું સ્પષ્ટ વિધાન હતું. ત્યાં શું છે, કેમ ન રહે મુમુક્ષુતા, કે ત્યાં આસ્થા આથી ચાલી જાય છે, ત્યાં કઈ ભૂલ છે. એ જે પ્રકાર છે, એવી જે શંકા છે એમાં આસ્થા ખલાસ થાય છે, આસ્થા ખલાસ થાય છે ત્યાં અહીંયા મુમુક્ષુની ભૂમિકા ખલાસ થાય છે. એટલે તો કદાચ અંધવિશ્વાસ રાખવાનો અહીંયા પ્રશ્ન નથી. ન સમજાય ત્યાં જિજ્ઞાસા અને જિજ્ઞાસા પૂર્વકનો પ્રશ્ન એ પૂરેપૂરો એનો અવકાશ છે. એની પૂરેપૂરી સ્વતંત્રતા રાખીને, સ્વતંત્રતા આપીને આગળ ચાલવાની વાત છે. પણ આસ્તિક બુદ્ધિ અથવા આસ્થા ઉડાડીને જે શંકા થાય છે એનો બહુ જોરથી નિષેધ છે. બે વચ્ચે બહુ મોટો ફરક છે. ઉલટો ફૂલતો ઉત્તર દક્ષિણ જેટલો જ અંતર છે એની છે, એ અહીંયા વાત એવી છે. સંસારથી ભયભીત જીવોને તેમાં કોઈ પણ પ્રકારે શંકા ન થાય. તેમાં જે આત્માર્થ પોષક વાત છે, જે ગુરુ શ્રી ગુરુની વાત આત્માર્થ પોષક વાત છે, તેમાં એને આસ્થા છે કે વાત તો આત્માને પોષણ કરે એવી જ હોય, એ આસ્થા રાખીને વાત છે. શ્રી ગુરુની વાત તો આત્માર્થ પોષક જ હોય, મને નથી સમજાતી તો મારે સમજવાનો પ્રયત્ન કરવો, સમજવાનો પ્રયત્ન છોડી દેવો એમ અહીંયા બિલકુલ કહેવું નથી. પણ એ આત્માર્થ પોષક છે એ રાખીને વાત છે, એ આસ્થા રાખીને વાત છે. બે વચ્ચે બહુ મોટો ફરક છે. સંસારથી ભયભીત જીવને આવી શંકા નથી થતી. એટલે કે જો શંકા થાય છે તો એ શંકા કરનાર ભાવ ભ્રમણથી પ્રત્યક્ષ બીતો નથી એમ સમજવું જોઈએ. ત્યાં ભાવ ભ્રમણનો ડર નથી, એ ભૂમિકા આવીને ઉભી રહે છે. જેવી આસ્થા ઉડી કે એને ભાવ ભ્રમણનો ડર ગયો છે એમ સમજી લેવું, એ પરિસ્થિતિમાં આવી જાય છે. સીધો છે કે સંસારથી ભયભીત જીવોને કોઈ પણ પ્રકારે એવી શંકા ન થાય કે ગુરુ આમ કેમ કહે છે, આમ કેમ કહ્યું, એવી શંકા એને ન થાય. કદાચ તુરત ન સમજાય અથવા સિદ્ધુ ન સમજાય એવું કોઈ વચન હોય ત્યાં ગુરુનો આશય સમજવા શિષ્ય પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરવાનો કોઈ નિષેધામાં નથી, પણ એ આશય સમજવાનો પ્રશ્ન કરે છે કે જે આત્માર્થનો આશય છે એ આ વચનની અંદર કઈ રીતે જળવાયેલો છે, એ મને સમજાતો નથી. તો એ આશય સમજવાનો મારો પ્રશ્ન છે, એ આશય સમજવાનો મારો પ્રશ્ન છે. તમારા વચનમાં આત્માર્થ ઉડી જાય છે એમ ન આવે, પણ આત્માર્થ કઈ રીતે છે એમ પ્રશ્ન આવે. બે વચ્ચે મોટો ફરક છે. તે આશય સમજવાનો શિષ્ય પ્રશ્ન કરે છે, તેમાં તે પ્રથમથી જ એમ વિચારે છે કે જે ગુરુ કહે છે તે તો સત્ય જ છે, પણ હું સમજી શકતો નથી, તે મારી સમજણનો અથવા મતિનો દોષ છે. આમ વાત રાખીને આવવી જોઈએ, પ્રશ્ન આ વાત રાખીને આવવી જોઈએ કે મને પ્રશ્ન થાય છે એમાં મારો નહીં સમજવાનો તો દોષ મારો છે, તો એમાં લઘુતા રહે છે. અને જ્યાં લઘુતા રહે છે એ જિજ્ઞાસાની અંદર પ્રશ્નનો ઉત્તર મળે તો એ સમજવાનો અવકાશ રહે છે. અને જે શંકા ઊભી કરી છે એમાં તો પ્રશ્નનો ઉત્તર આવે તો પણ સમજવાની જગ્યા હોતી નથી. આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે મોક્ષ માર્ગમાં જે મહાત્માઓ જે મહાપુરુષો આવ્યા એમના વચનો અને એમને પ્રમાણિત અને આધારભૂત માનવાનો પહેલા એક નિર્ણય કરવો પડે છે કે કોના વચનો મારે માનવા, કયા પુરુષોને મારે, કેવા પુરુષોને મારે સ્વીકારવા. આ વાત પહેલી ઊભી થાય છે. જો પાયામાં એ વાત નક્કી ન થાય તો શંકા ક્યાંક ને ક્યાંક આવ્યા વિના નહીં રહે. અને એ શંકા એને ભાવભ્રમણનો ભય દૂર કરીને પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ છે, બીજો કોઈ પ્રસંગ નથી. નિર્દોષ તત્વ, વિતરાગ તત્વ જેને અનુભવ્યું એ નિર્દોષ નર છે, નિર્દોષ આત્મા છે, એ મહાત્માનું કથન માનવું, સ્વીકારવું, અને એને નક્કી કરવું પડે છે. નહીતર કોઈ વાત નક્કી ન થાય, કોઈ નિર્ણય નથી શકે, નિર્ણય પર આવી જ ન શકે એવી પરિસ્થિતિ ઉભી રહી. માનસિક પરિસ્થિતિ એકદમ અનિશ્ચિતતા એ પ્રવૃત્તિ ઉભી રહી. મારી સમજણનો દોષ છે, હું માર્ગને જાણતો નથી, માર્ગને મેં જાણ્યો નથી, અનંતકાળથી અત્યાર સુધીમાં મેં માર્ગને જાણ્યો નથી, અત્યારે પણ હું જાણતો નથી. અને જે જાણેલાને સાથે રાખવાને બદલે તેમના વચન ઉપર શંકા કરો તો એક ડગલું પણ આગળ કરી શકાય નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય. તે માર્ગને જાણ્યો નથી, જે જાણે છે એને સાથે રાખવાને બદલે એની વાતમાં તું શંકા કરે છે. તમે આ માર્ગમાં એક ડગલું પણ આગળ ભરવાનો પ્રશ્ન રહેતો નથી. ઉલટાનો તું પાછળ ચાલ્યો જઈશ. તારા પરિણામ છે એ નીચેના સ્તરમાં જશે, ઉપરના સ્તરમાં આવવાનો આગળ વધવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ પરિસ્થિતિ થાય. અનંતકાળનો અજાણ્યો અંદરનો માર્ગ સૂજે નહીં, એક ડગલો આગળ ફરી શકાય નહીં. એટલે જે માર્ગ એને પ્રાપ્ત કરવો છે એવો પરમાર્થ માર્ગ, જેનાથી પોતે અનંતકાળથી અજાણ્યો છે, એની સૂજ આવે નહીં. એટલે અંતર્મુખ કેમ થવું એની સૂજ આવે નહીં. એવો એક બહુ મોટો પ્રતિબંધ ઉભો થાય. હા, સાચો નિર્ણય તો મારે પોતે જ કરવાનો છે. નિર્ણય મારો નિર્ણય એ નહીં કરે. જે નિર્ણય મારે કરવાનો છે એ મારાથી થશે અને મારે જ કરવાનો છે. મારો નિર્ણય કોઈ જ્ઞાની કરી દેશે એમ નથી, એટલી વાત રાખીને છે. એટલે સાચો નિર્ણય તો મારે પોતે જ કરવાનો છે, પરંતુ તે ગુરુ વચનના યોગે સુગમપણે થાય છે એવો નિર્ણય. તે એટલે એવો નિર્ણય શ્રી ગુરુના વચનના યોગે સુગમપણે થાય છે, નહીતર એ દુર્ગમ વિષય છે, અગમ્ય નિગમની વાત છે, એનો પત્તો લાગતો નથી. તેમ જાણીને ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે તો તેને તે વચનમાં રહેલો પરમાર્થ અવશ્ય સમજાય છે. તેમ જાણીને ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે કે આની અંદર પરમાર્થ કેવી રીતે રહેલો છે, તેમાં ઊંડો ઉતરવાનો એ પ્રયત્ન કરે. આસ્તિક્ય બુદ્ધિથી આસ્થા રાખીને ન સમજાતું હોય તો પ્રયત્ન કરે, એને તે વચનમાં રહેલો પરમાર્થ અવશ્ય સમજાય છે. ન સમજાય એવું નથી. આસ્તિક બુદ્ધિથી જિજ્ઞાસાથી પ્રયત્ન કરે તો જરૂર એને સમજાય છે. અથવા આગળ જ્યાં જિજ્ઞાસાનો વિષય ચાલી ગયો છે ત્યાં એ વાત ચાલી છે આપણે, કે સતની જિજ્ઞાસા એક એવી ભૂમિકા છે કે જ્યાં સત સમજવાનો એ અવકાશ પેદા કરે છે. બુદ્ધિના જ્ઞાનમાં સતને સમજવું અને સતનો સત સ્વરૂપે સ્વીકાર કરવો એવી જગ્યા જે થવી જોઈએ, એવો જે અવકાશ થવો જોઈએ, એ સતની પરમ જિજ્ઞાસામાં એ અવકાશ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી એ જિજ્ઞાસા નથી અથવા એ અવકાશ જીવે નથી રાખો ત્યાં સુધી એને એ વાત ત્યાં આવવી અને સ્થાન પામવી એ મુશ્કેલ છે. એ શંકા અથવા પ્રશ્ન ઉત્તરના વિષયમાં આ રીતે સમજવા યોગ્ય છે. એટલો એ વાત લીધી છે ત્યાં એ પડખું અહીંયા ચર્ચું છે. એ ઉપરાંત મળી જ્ઞાન પ્રાપ્તિના બે નિમિત્ત છે, એક સત્શાસ્ત્ર અને બીજા સત્પુરુષ. તુલનાત્મક દ્રષ્ટિકોણથી વિચારનાર સત્પુરુષને વિચારનારે જોઈએ. સત્પુરુષ ને પ્રાધાન્ય આપવા યોગ્ય છે. કોની તુલના કરે? સત્શાસ્ત્ર અને સત્પુરુષ એવા જે બે નિમિત્ત છે એમાંથી કોને પ્રધાનતા આપવી? વિચારતા છે, વિચારતા તેની તુલનાત્મક દ્રષ્ટિકોણથી વિચારતા છે. શુદ્ધિ શુદ્ધિમાં છે, તુલનાત્મક દ્રષ્ટિકોણથી વિચારતા ત્યાં સત્પુરુષને પ્રાધાન્ય આપવું યોગ્ય છે. કારણ કે શાસ્ત્ર પણ સત્પુરુષના યોગે સમજવું સુગમ પડે છે. શાસ્ત્ર છે એ એક તો શાસ્ત્રીય પરિભાષામાં હોય છે, કેમ કે તો બહુ બહોળો દ્રષ્ટિકોણ રાખીને લખવામાં અથવા તૈયાર કરવામાં આવેલી ચીજ છે, જેની અંદર શાસ્ત્ર રચનારે અન્ય મતોને પણ સામે રાખ્યા છે અને શાસનના બહુભાગ જીવોને સામે રાખ્યા છે. વળી ભિન્ન ભિન્ન શાસ્ત્રો જોતા શાસ્ત્ર શૈલી પણ ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. કથન શૈલી શાસ્ત્રને ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. પ્રશ્ન થવા યોગ્ય છે કે આમ કેમ, આવું શા માટે? જે વાત છે એ વાતને જેમ છે એમ રજૂ કરવી, એમાં ભિન્ન ભિન્ન શૈલીઓ શા માટે, જુદી જુદી શૈલીઓ શા માટે? અથવા શૈલી એટલે કહેવાની પદ્ધતિ, કહેવાની પદ્ધતિ વિભિન્ન પ્રકારની શા માટે છે? આ તો એક પદાર્થ વિજ્ઞાનનો વિષય છે અને પદાર્થ જેમ છે તેમ અને એનું વિજ્ઞાન જેમ છે તેમ સીધે સીધું મૂકી દેવું, પણ અનેક પદ્ધતિથી આ વાતને કહેવામાં આવે છે એની પાછળ શું કારણ છે? એવી રીતે તેમ શાસ્ત્રો રચાયેલા કયા છે એમ જોવામાં આવે છે? આ એક પ્રશ્ન થવા યોગ્ય છે. તો એની પાછળ સમય કારણો છે કે જ્યારે જે મહાપુરુષે જે શાસ્ત્રની રચના કરી છે ત્યારે તે વખતે પ્રવર્તમાન સમાજ અથવા શાસનની અંદર કઈ વાત ઉપર વધારે વજન દેવું જરૂરી છે એ વાત એમની સમજમાં બહુ સારી રીતે આવેલી હોય છે અને એને અનુલક્ષીને કોઈ પદ્ધતિ ઉત્પન્ન થયેલી હોય છે. જેમ કે કોઈ એવો કાળ હોય છે કે જેમાં ક્રિયા ઝડપ વધી ગયું હોય, જળ ક્રિયાનું એટલું બધું સામ્રાજ્ય હોય કે લગભગ સંપ્રદાય એ તરફ વળી ગયો હોય, ત્યારે કોઈ શાસ્ત્ર રચે અથવા સમષ્ટિગતપણે ઉપદેશ આપે ત્યારે એમાં જ્ઞાન પ્રધાનતા વિશેષ આવે, ક્રિયાની પ્રધાનતા ન આવે. કેમ કે ક્રિયા જડત્વ તો ઘૂસેલું જ છે, તો ત્યાં ક્રિયાને ગૌણ કરીને ભાવ પ્રધાનતા અને જ્ઞાન પ્રધાનતાની પદ્ધતિ કથનની અંદર વિશેષ પ્રકારે આવે. અથવા તો કર્તૃત્વ બુદ્ધિનું જોર વધી ગયું હોય ત્યારે અકર્તાપણાના વિષયની મુખ્યતાથી કથન પદ્ધતિ વધારે ચાલે. અંધ ભક્તિનું જોર વધી ગયું હોય તો પણ એની સામે જ્ઞાન પ્રધાનતાનો વિષય ચાલે, કારણ કે એ પણ એક ક્રિયા ઝડપમાં જ જાય છે. અથવા કોઈ જગ્યાએ શુષ્ક જ્ઞાનની પ્રવૃત્તિમાં સમાજ વધારે ધકેલાઈ ગયો હોય તો એની સામે, એ શુષ્ક જ્ઞાનની સામે ભાવનાત્મક વિષય, ભક્તિ આદિનો વિષય કેવી રીતે મુખ્ય કરવો એ વિષય વધારે ચાલે. એમ ભિન્ન ભિન્ન પ્રકારે જે કથન પદ્ધતિ અને શાસ્ત્ર પદ્ધતિ જોવામાં આવે છે કથનમાં, એની પાછળ પણ કેટલાક કારણો રહેલા હોય છે. કોઈ વાર કોઈ શાસ્ત્ર કોઈ મહાપુરુષ પોતાની ભાવના અર્થે પણ રચે છે, તો ત્યાં એ પ્રકારની શૈલી આવે કે જેમાં બીજાને ઉપદેશ આપવાનો મુખ્યતા ન હોય અને પોતાના આત્મ સ્વરૂપની ભાવના એની પ્રધાનતાથી કથનની પદ્ધતિ ચાલી હોય, તો એ પદ્ધતિ થોડી જુદી પડે છે. ઉપદેશાત્મક પદ્ધતિ થોડી જુદી પડે છે, એમ બે પદ્ધતિ વચ્ચે ફરક ઉભો થાય છે. એમ અનેકવિધ પ્રકારે શાસ્ત્રની રચના હોય છે, તો એ શાસ્ત્રને સમજવું એ સત્પુરુષના યોગે સહેલું પડે છે, સુગમ પડે છે. એક જ રચનારા હોય ને એની પદ્ધતિ જુદી જુદા શાસ્ત્રમાં જુદી જુદી આવે. વર્તમાનમાં તો એના બહુ મોટો દ્રષ્ટાંત એ છે કે ભગવાન કુમકુંડાચાર્યના શાસ્ત્રો જોઈએ તો સમયસારની પદ્ધતિ જુદી, પ્રવચનસારની પદ્ધતિ જુદી, નિયમસારની પદ્ધતિ જુદી, અષ્ટપાવળની પદ્ધતિ જુદી, ચારેની તદ્દન જુદે જુદી પદ્ધતિ છે. રચનાર એક જ મહાપુરુષ છે, એક જ આચાર્ય. પ્રવચનસાર જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે તો સમયસાર દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. નિયમસાર આત્મ સ્વરૂપની નિજ ભાવના પ્રધાન ગ્રંથ છે તો અષ્ટપાહુ છે એ અન્ય મતને અને એમાં ખાસ કરીને શ્વેતાંબર મતને સામે રાખીને દાર્શનિક સિદ્ધાંતો નિરૂપણ કરતો ગ્રંથ છે. એ તો દર્શન પ્રધાન છે. દર્શન પ્રધાન એટલે સમ્યક દર્શન કે દર્શન ઉપયોગની, પણ મત પ્રધાન. દર્શન એટલે મત, જૈન દર્શન, અન્ય દર્શન, એને જૈન દર્શન કહીએ, એ દાર્શનિક સિદ્ધાંતોને નિરૂપણ કરતો ગ્રંથ છે. ચારેની અંદર શૈલી જુદી જુદી આવી છે અને એ ચારેની અંદર ભરપૂર અધ્યાત્મ રહેલું છે એમ કહી શકાય. કેટલું ભરપૂર અધ્યાત્મ રહેલું છે એવું કહી શકાય. તો એ સત્પુરુષ વિના કોણ સમજાવે કે આ એક જ રચયિતા એને ભિન્ન ભિન્ન શૈલીથી વાત કરે અને છતાં બધે અધ્યાત્મ હોય, છતાં બધે કથન પદ્ધતિ ફરતી હોય. ચારેમાં એક ગાથા છે અનિનિગ્રહણની અને ટીકાકાર આચાર્ય જુદા જુદા અર્થ કર્યા છે. જ્યાં શાસ્ત્ર ચાલ્યું છે એ શાસ્ત્રને અનુસાર એના અર્થ કર્યા છે. એક જ ગાથા છે, એક જ શબ્દવાળી ગાથાઓ ચારેની અંદર છે અનિનિગ્રહણની. એટલે બે નિમિત્ત છે, એક શાસ્ત્ર અને એક સત્પુરુષ જ્ઞાન પ્રાપ્તિમાં. એ બંને નિમિત્તનો તુલનાત્મક દ્રષ્ટિકોણથી વિચારતા સત્પુરુષને બે નિમિત્તમાં સત્પુરુષનું નિમિત્ત છે એ મુખ્ય કરવા યોગ્ય છે, એને પ્રધાનતા આપવા યોગ્ય છે. કારણ કે શાસ્ત્ર પણ સત્પુરુષના યોગ્ય સમજવું સુગમ પડે છે. જો શાસ્ત્ર સમજવું હોય તો એમાં સત્પુરુષનો યોગ હોય તો શાસ્ત્ર સમજવું સુગમ પડે છે, નહીતર અનાદિનો દ્રષ્ટિ વિપર્યાસ શાસ્ત્રના મર્મ સુધી પહોંચવામાં બાધક થાય તે સમજી શકાય તેવું છે. પોતાનો જે દ્રષ્ટિ વિપર્યાસ છે અથવા જ્ઞાન વિપર્યાસ છે તે શાસ્ત્રને સમજવામાં યથાર્થ રીતે સમજવાની અંદર કંઈક અવળું સવળું પણ સમજી લે, ઊંટું સમજી લે અને બાધક પણ ઉત્પન્ન થાય, અથવા શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે તો એને પોતાને ખબર ન પડે એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય, એ સમજી શકાય એવો વિષય છે. એટલે શાસ્ત્ર અને શાસ્ત્ર ભલે ઉપરના ગુણસ્થાનવાળા આચાર્યનું લખેલું હોય તો પણ સમજવા માટે જેને સમજવાનો દ્રષ્ટિકોણ યથાર્થ મળેલો છે એના સાનિધ્યમાં સમજવું વધારે સુગમ પડે છે, એ સમજી શકાય એવો વિષય છે. કારખાનામાં તો ટેકનિશિયનને બોલાવે છે, 10-20-25-50 લાખ નાખીને કારખાનું નાખવું હોય તો કારણ ટેકનિશિયન હોય એને ગમે એથી આપણે કન્સલ્ટેશન કરી લો, ટેકનિશિયનને બોલાવે છે તેને, તો એમ લાપણ નથી કરતા. આપણી મૂડી આપણું કારખાનું બીજાને શું કરવા વચમાં લાપણ કરવા બોલાવીએ, એ વિષયના તજજ્ઞ હોય છે, નિષ્ણાત હોય છે, એની મદદ લેવામાં આવે છે. કેમ કે લાભ કરવો છે, ખોબું નથી કરતા એ રીતેનો.